प्रवचन नंबर 555 तारीख 6/7/88 61 मिनट प्रश्नोत्तरी।
पहला प्रश्न कर्ता कर्म। कर्ता कर्म एक ज द्रव्य में हो अने बे द्रव्य में न हो। आत्मा कर्ता छे अने परिणाम आत्मा नु कर्म छे એ નિશ્ચય નહીં એ કહેવાય ને વ્યવહાર નહીં કહેવાય। આત્મા કર્તા છે ને જ્ઞાન આત્માનું કર્મ છે એ નિશ્ચયથી કર્તા કર્મ સંબંધ છે। રાગની સાથે કર્તા કર્મ સંબંધ નથી એટલું બતાવવા માટે નિશ્ચયે આત્માને આત્માના જ્ઞાનની સાથે કર્તા કર્મ સંબંધ છે તે નિશ્ચય છે। હવે એને એ સંબંધ દ્રષ્ટિ અપેક્ષાએ જોવામાં આવે તો એ કરતા કર્મ સંબંધ વ્યવહાર થઈ ગયો। આત્મા કરતા અને જ્ઞાન આત્માનું કર્મ એ વ્યવહાર નહીં થઈ ગયો। કેમ કે આત્મા ખરેખર નિષ્ક્રિય છે તેથી જ્ઞાનની પર્યાયનો કરતા નથી। જ્ઞાનની પર્યાયનો જ્ઞાનની પર્યાય કર્મ કરતા છે તે અપેક્ષાએ આત્મા નિષ્ક્રિય હોવાથી અકર્તા છે તો એ કરતા કર્મ સંબંધ કેવો તે વ્યવહાર થઈ ગયો। નિશ્ચયથી પર્યાયનો કરતા પર્યાય છે અને દ્રવ્ય અકર્તા છે। એક જ દ્રવ્યની અંદર કરતા કર્મ વ્યવહાર પણ ઉતારી શકાય નિશ્ચય પણ ઉતારી શકાય। જ્ઞાનની સાથે આપણે ઉતાર્યા જ્ઞાનની સાથે કરતા કર્મ સંબંધ કેવો આત્માને નિશ્ચય પણ છે અને એ વ્યવહાર પણ છે। નિશ્ચય છે એટલા માટે કે રાગનો કરતા નથી જ્ઞાનનો કરતા છે તે અપેક્ષાએ જ્ઞાન પ્રધાન નિશ્ચયને થઈ ગયું। હવે દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય નીતિ જોવામાં આવે તો આત્મા જ્ઞાનની પર્યાયનો કરતા નથી અને રાગનો કરતા માન હોય તો અજ્ઞાનમાં જાય છે એટલે એનું આપણે કામ નહીં। રાગનો કરતા માને એ તો અજ્ઞાની છે અજ્ઞાની બની જાય કરતા માને તો અજ્ઞાની બને રાગ હોય તો અજ્ઞાની ન બને। રાગ હોય પર્યાયમાં તો અજ્ઞાની ન બને હું રાગનો કરતા માને તો અજ્ઞાની બની જાય કેમ કે સાધકને 5-5 વર્ષનો રાગ તો છે તો અજ્ઞાની બનતા નથી એમ। રાગનો સદભાવ અજ્ઞાનનું કારણ નથી પણ રાગનું સ્વામી પણ થઈ જવું કે આ રાગ મારો છે મેં કર્યો મારામાં થાય છે એમ તો એ અજ્ઞાની બની જાય છે। કરતા કર્મનો એક પ્રશ્ન પૂરો છે। નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યો જે હોય બે દ્રવ્યના પરિણામ વચ્ચે હોય બે દ્રવ્યના સામાન્ય સ્વભાવ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક ન હોય એક દ્રવ્યના પરિણામ અને બીજા દ્રવ્યના પરિણામ એ બે પરિણામ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તે વ્યવહાર છે। કઈ નહીનું કથન એમાં આ બે પ્રશ્ન છે કે નિશ્ચયનું કથન કે વ્યવહાર નહીં નિમિત્ત નૈમિત્તિક સંબંધ કે વ્યવહાર નહીં એમાં નિશ્ચય નહીં નથી કેમ કે બે દ્રવ્યની સાથે આવ્યું એમાં વ્યવહાર હોય એટલે કરતા કર્મ નિશ્ચય વ્યવહાર બે આવ્યો કેમ કે એક જ દ્રવ્યમાં હતો નિમિત્ત નૈમિત્તિ સંબંધ તો વ્યવહારમાં જાય છે। હવે જ્ઞેય જ્ઞાયક સંબંધ એમાં નિશ્ચય વ્યવહાર ઉતારો જ્ઞેય અને જ્ઞાયક સંબંધ એમાં આત્મા અને અનુભવ થયા પછી પરજ્ઞેયને જાણે તો એ જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર સંબંધ કહેવાય। અનુભવ થયા પછી અનુભવ પહેલા અજ્ઞાન અનુભવ પહેલા જ્ઞાતા જ્ઞેયનો સંબંધ જ ન હોય વ્યવહારે નહીં ને નિશ્ચય નહીં કાંઈ ન હોય। અનુભવ થયા પછી આત્મા જ્ઞાતા છે અને આ વ્યવહાર જાણેલું કૃષ્ણ છે તો એ લોકાલોકને જાણે તો એ વ્યવહાર કહેવાય એ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ વ્યવહારે કહેવાય। નિશ્ચયે તો જ્ઞાતા જ્ઞેયનો સંબંધ આત્મામાં જ છે આત્મા જ્ઞાતા છે અને આત્મા જ જ્ઞેય છે એ બે થાય નિશ્ચયને વ્યવહાર સ્વરની સાથે લ્યો તો વ્યવહાર ને સ્વરની સાથે લ્યો તો નિશ્ચય નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં બે ઉતારો એમ પ્રશ્નકારનો પ્રશ્ન જ્ઞાતા જ્ઞેયમાં તો આત્મા જ્ઞાતા અને આત્મા જ્ઞેય તે નિશ્ચયનું કથન છે અને આત્મા જ્ઞાતા અને આ વિશ્વ જ્ઞેય એ વ્યવહારનું કથન છે। બીજો પ્રશ્ન ઇન્દ્રિય જ્ઞાન તે દોષ છે તે કઈ નહીંનું કથન છે કે નિશ્ચય એનું કથન છે ઇન્દ્રિય જ્ઞાન ગુણ નથી પણ દોષ છે.
ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞેય છે, કઈ
નહીં છે. ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞેય છે, ઠીક. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે તે કઈ નું કથન, વ્યવહારીનું કથન. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાનનું જ્ઞેય છે. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાનનું અતિન્દ્રિય જ્ઞાનનું એ જ્ઞેય છે. ઇન્દ્રિય જ્ઞાન જે જ્ઞેય છે એ જ્ઞાન નથી, એમાં એ જ્ઞાનનો વિષય થાય છે. અતિન્દ્રિય જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાન જણાય છે, તેથી સાધક કહે છે કે એને જીતવા જેવી છે, કે આત્માનું સ્વરૂપ નથી, જ્ઞેય છે. જ્ઞેયનું કથન એ વ્યવહારનું કથન છે, જ્ઞેય છે. એ જ્ઞેય છે, પર જ્ઞેય છે, એ રૂપ જ્ઞેય છે. નિશ્ચય નહીં તો આત્મા જ જ્ઞેય છે. આ વ્યવહારનું કથન છે. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાનમાં જણાય છે, ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય પણ આત્મામાં જણાય છે. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન થઈને આત્મામાં નથી જણાતું. શું કહ્યું સમજાણું? ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય થઈ અને પોતાના જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય. આવો ભાઈ, તે જગ્યા આવો જગ્યા. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન થઈને જ્ઞાનમાં ન જણાય, કેમ કે ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાન જ નથી, જ્ઞેય જ છે. એ અતિન્દ્રિય જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય પણ જણાય કે આ ઇન્દ્રિય જ્ઞાન છે, મારું સ્વરૂપ નથી, હે છે, હે રૂપ નહીં છે ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞેય છે, તે કઈ નહીંનું કથન, કે વ્યવહાર નહીંનું કથન. વ્યવહાર નહીં, એ જ્ઞેય છે. પણ નિશ્ચય નહીં, જ્ઞેય તો પોતાનો આત્મા છે. એટલે વ્યવહાર નહીં, એ જ્ઞેય આત્માને જાણ્યા પછી એ જ્ઞેય થાય. આત્માને જાણે નહીં તો એ કર્મ થાય, જ્ઞેય ન થાય. કર્તાનું કર્મ બને, આત્મજ્ઞાન પહેલા ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય ન થાય. કેમ કે જ્ઞાન જ અહીં પ્રગટ્યો નથી તો જ્ઞેય ક્યાંથી થાય? તો પછી ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય ન થાય તો શું છે? કર્તાનું કર્મ. કેને માટે? કે અજ્ઞાની. અજ્ઞાનીને જેમ રાગ કર્મ બની જાય છે, એમ ઇન્દ્રિય જ્ઞાન પણ એક કર્મ બને છે, જ્ઞેય નથી થતો. જ્ઞેય તો ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન આત્માને જાણે એવું એક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. એ અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાય. એ આત્મા જાણતા જાણતા ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય પણ એમાં જણાઈ જાય. એટલે જ્ઞેય અને જ્ઞાન એકની એકતા તૂટી જાય, એકતા ન થાય. શંકર દોષ ના આવે, બિલકુલ જુદું રાખે. જેમ રાગ જુદો એમ ઇન્દ્રિય જ્ઞાન જુદો. ઇન્દ્રિય જ્ઞાન પણ જ્ઞેય અને રાગ પણ જ્ઞેય. જેમ રાગમાં જ્ઞાન નથી, એમ ઇન્દ્રિય જ્ઞાનમાં પણ જ્ઞાન નથી. આત્માનું તો જ્ઞાન નથી, પણ શાસ્ત્રનું જ્ઞાન એ નથી. ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા પરને ક્યાં જાણે છે? એ તો પછી અજ્ઞાનમાં વિવે જાય. ઇન્દ્રિય જ્ઞાન સ્વકે પરને જાણતું જ નથી. એક અપેક્ષા એ તો જળ ને ચેતન એને કહ્યું. આ એ મોટી ભૂલ થઈ ગઈ. ઇન્દ્રિય જ્ઞાન જે છે એને જ્ઞાન માનવાની ભૂલ થઈ ગઈ છે. ગુરુનો કોઈ ઉઘાડ હોય તો ભાઈ જ્ઞાનનો ઉઘાડ બહુ આવે. જ્ઞાન જ નથી પણ વેલજીભાઈ, એ જ્ઞાન જ નથી. એને જ્ઞાન કોણ કે છે? અજ્ઞાની કે છે, અને જ્ઞાની એને જ્ઞેય કે છે. બસ એટલે તો જીતવાનું કહ્યું. જ્ઞાનને જીતવાનું ન હોય, જ્ઞેયને જીતવાનું. જ્ઞાન સ્વરૂપિત આત્મા છે જ, દોષને જીતવાનો હોય, ગુણને જીતવાનો ન હોય. હું તો પ્રગટ કરવા માટે, હું તો પ્રગટ કરવા માટે, અને દોષ તો વ્યાજ્ય છે છોડવા માટે. ઇન્દ્રિય જ્ઞાન જયારે દોષ લાગશે ને, ત્યારે કામ થશે. શાસ્ત્ર જ્ઞાન દોષ છે, ગુણ નથી. કાપડનું જ્ઞાન તો દોષ છે, મોટરનું જ્ઞાન તો દોષ છે, પણ શાસ્ત્રનું જ્ઞાન પણ દોષ છે. એટલે ગુણ માને તો જીતે ક્યાંથી? એમાં આમ થઈ ગયું. અંદર લઈ જાઓ, બાર આવશે એમને ઓસરીમાં આવશે. હો ઓસરી મજા, બહુ લાંબુ દોર્યું છે, ઘણું લાંબુ દોર્યું. એક ઇન્દ્રિય જ્ઞાન ને જીતતા આખો સંસાર જીતાઈ જાય છે. ભલા વિખ્યાત જીતાઈ જાય છે, બહુ જીતાઈ જાય છે. નિરાકાર જ્ઞાન નો આવિર્ભાવ, સામાન્ય નો ઝીરો ભાવ, એ સંસાર છે. હું પરને જાણું છું, એક પાપ છે. હું પરને જાણું છું એવો જે અભિપ્રાય પીડ્યો સંદર્ભમાં, એને ભગવાન અધ્યોષાન કહે છે. અધ્યોષાન કહો કે પાપ કહો, મિત્યા તો કહો કે ભ્રાંતિ કહો, પછી જ્ઞાની પોતાની ને પરની પરણતીને જાણતો પરણમે છે, તે કઈ નહીંનું કથન છે, પ્રમાણ જ્ઞાનનું કથન છે. પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો જ્ઞાની પોતાના પરિણામને પણ જાણે છે અને બીજાના પરિણામને પણ જાણે છે. જાણતો પરણમે છે, બસ સ્વપર ને જાણતો સ્વપર પ્રકાશક છે ને, તો એ પ્રમાણ જ્ઞાનનું કથન. ત્રીજો પ્રશ્ન, પ્રમાણ નહીં નિક્ષેપમાં જ્ઞાનનો વિષય કયો ને જ્ઞેયનો વિષય કયો? પ્રમાણ જ્ઞાન છે, પ્રમાણના ભેદનું નામ નહીં જ્ઞાન છે, અને જ્ઞેયના ભેદનું નામ નિક્ષેપ છે. નિક્ષેપ છે એ જ્ઞેયનો ભેદ છે, નામ સ્થાપના આદિ એ જ્ઞેયનો ભેદ છે, અને જ્ઞાન છે એ પ્રમાણ જ્ઞાનનો ભેદ છે. પ્રમાણ જ્ઞાન આપો એનો એક ભેદ, એને નહીં કહેવાય, અને એ નહીં જેને વિષય કરે એને નિક્ષેપ કહેવાય. નહીં અહીંયા છે અને નિક્ષેપ બાર છે, નામ સ્થાપના આદિ. પછી ચોથું, નારકી સમ્યક દ્રષ્ટિ રાગનો કરતા ભોગતા છે કે નીચે એ નથી, અને વ્યવહાર નહીં એ વિશેષ અપેક્ષાએ એ છે, કેમ કે એવા એવા બે ધર્મો એનામાં, કરતા નહીં ને ભોગતા નહીં પર્યાયમાં બે ધર્મો છે, તો એ નહીંથી જોવામાં આવે તો એ રાગને કરે ને ભોગવે પણ છે, પણ એ સાથે અકર્તા નહીં ને અભોગતા નહીં છે એટલે દ્રષ્ટિનો દોષ લાગતો નથી, અને દોષનું જ્ઞાન થઈ જાય છે. દ્રષ્ટિનો દોષ લાગે નહીં અને એના દોષનું જ્ઞાન થઈ જાય. એ દોષને જાણે છે, એમ જાણે છે કેમ કે પ્રતિપક્ષ બે નહીં છે, કરતા નહીં એ કરે ને અકર્તા નહીં એ જાણે છે, એટલે કરતા બુદ્ધિ થતી નથી, અને દોષને બરાબર જાણે પણ છે ને દોષનો માલિક પણ થતો નથી. બે નહીંનો જ્ઞાતા છે ને, કરતા નહીં ને અકર્તા નહીં બેને જાણે છે ને, જો એક નહીં હોય તો દોષ થઈ જાય. શું કહ્યું? કરતા નહીં ને અકર્તા નહીં, સમય એક, બે ધર્મો છે સાધકને, કરતા નહીં એમ જાણે છે કે આ દોષ અમારી અવસ્થામાં થાય છે, અકર્તા નહીં જાણે છે હું તો શાંતિ છું, મધ્યસ્થ છે, કહેતા નથી એમ છે એમ જાણે છે. જો સાચી રીતે ન હોય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, અકર્તા નહીં જો સાક્ષી ન હોય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, અને રાગ છે જ નહીં કરતા નહીં તો પરમાત્મા હોવો જોઈએ. માટે બે લઈને જાણે છે દોષ અમારી દશામાં છે, હજી પરમાત્મા હું થયો નથી, દોષ થાય છે પર્યાયમાં, પણ એ દોષનો કરતા કોણ? કે એ પર્યાયનો કરતા પર્યાય છે, છતાં એ પરિણમે છે, માટે આત્મા પણ કરતા ઉપચારથી કયો, અને અકર્તા રે તો સાક્ષી છે, એટલે કરતા અકર્તા નહીં બે છે માટે મિથ્યા દ્રષ્ટિ થતો નથી, દોષનો સ્વીકાર કરે છે, દોષનું જ્ઞાન કરે છે, દોષ ઉપર દ્રષ્ટિ નથી, આત્મા ઉપર દ્રષ્ટિ છૂટતી નથી. આત્મા ઉપર દ્રષ્ટિ રાખતો બે લઈને જાણે છે, જેમ જેમ જાણતો પણ રહે છે, પોતાની પરિણતિ અને પરની પરિણતિ જાણતો પણ રહે છે. ગુણ પ્રગટ થાય છે તો ગુણ છે, દોષ છે તો દોષ જાણે છે. એક વખત શુદ્ધ આત્માને જાણ્યા પછી કોઈ જાણવામાં દોષ નથી. એ પ્રથમ શુદ્ધ આત્માને જાણો, પછી નહીં પ્રગટ થાય, પછી નહીં ના આવે છે નિક્ષેપ પછી હોય, નહીં ન હોય તો નિક્ષેપ જ ન હોય. એક વખત ગુરુદેવને દામોદર શેઠે પૂછ્યું, કયું વાત થઈ ગઈ. દામોદર શેઠ કે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ હોય ત્યાં સુધી પ્રતિમાને ભય પગે લાગે, નિક્ષેપ છે એટલે સ્થાપના નિક્ષેપે, તો જ્ઞાની થયા પછી એને ન પગે લાગે કે નિક્ષેપ ન હોય, કે જ્ઞાની થયા પછી જ નિક્ષેપ હોય, નહીં સમ્યક જ્ઞાન છે એમાં નિક્ષેપ હોય, એવો જવાબ આપ્યો. હવે બીજા મુમુક્ષુના પ્રશ્ન, એક મુમુક્ષુના પ્રશ્ન પૂરા થઈ ગયા, એટલે પ્રશ્ન કરનાર ફેર્યા ફરે છે એમ મારે કહેવાનું છે. પેલા પ્રશ્ન પૂરા થયા, બીજા પ્રશ્ન. એક નંબરનો પ્રશ્ન ગયે બુધવારે પૂછાઈ ગયેલ છે, ગયા બુધવારે એક નંબરનો પ્રશ્ન પૂછાઈ ગયો, પરંતુ થોડી વધુ સમજણની જરૂર હોવાથી બીજી રીતે પૂછેલ છે, એનો પ્રકારાંતર કરીને ચોખવટ કરવા માટે બીજી રીતે પૂછે. પ્રશ્ન: વર્ણાદિનો વ્યવહારે જીવની સાથે તાદાત્મક સંબંધ માનીએ તો એ છે કે વ્યવહાર નહીં કે નિશ્ચય નહીં, વર્ણાદિની સાથે જીવનો તાદાત્મક સંબંધ નથી, સંયોગ સંબંધ છે. બે વખતે કહ્યું સંયોગ સંબંધ છે, જેમ જ્ઞાનની સાથે તાદાત્મક સંબંધ છે એમ વર્ણાની સાથે તાદાત્મક સંબંધ હોય તો જીવ અજીવ થઈ જાય, જીવજળ થઈ જાય, માટે તાદાત્મક સંબંધ તો છે જ નહીં. જીવની સાથે વર્ણાદિનો તાદાત્મક સંબંધ નથી, તો નિશ્ચય નહીં એ પૂતગલની સાથે તાદાત્મક સંબંધ નહીં રહે, પણ માનતા જ નથી ને તાદાત્મક સંબંધ, અહીંયા માનતા જ નથી તાદાત્મક સંબંધ, તો પૂતગલની સાથે તાદાત્મક સંબંધ રહે છે. બસ પછી ની વાત, પૂતગલ પરણમે છે રાગરૂપે, એની સાથે તાદાત્મક સંબંધ છે, અહીં જ્ઞાનની સાથે તાદાત્મક સંબંધ, અહીંયા રાગની વર્ણાદિની સાથે એ તાદાત્મક પૂતગલમય પરિણામ છે બધા એમ કહ્યું. પૂતગલ જો અહીંયા તાદાત્મક સંબંધ થાપીએ તો વાં ઉડી જાય, તાદાત્મક સંબંધ એક સાથે એક પદાર્થની સાથે હોય, બે પદાર્થની સાથે તાદાત્મ ન હોય, કાં તો રાગનો પૂતગલની સાથે તાદાત્મ હોય, અને જો જીવની સાથે તાદાત્મ માનવામાં આવે તો જીવ જળ થઈ જાય, માટે તાદાત્મક સંબંધ છે નહીં. એક જગ્યાએ છે તાદાત્મક સંબંધ રાગનો, પૂતગલની સાથે જ છે. આ નિશ્ચય નહીંનું કથન છે. વ્યવહારે સંયોગ સંબંધ છે, પર્યાય મહારાજ છે તો આત્માની સાથે એટલો સંયોગ સંબંધ છે. કરતા કર્મધિકારની પેલી ગાથામાં લીધું છે, તાદાત્મક સંબંધ, સંયોગ સંબંધ અને એક ક્ષેત્રાવગત, ત્યાં તાદાત્મક સંબંધ આત્માને જ્ઞાનની સાથે છે, આત્માને આત્માના જ્ઞાનની સાથે છે, આત્માને શાસ્ત્રના જ્ઞાનની સાથે તાદાત્મ નથી, શાસ્ત્રના જ્ઞાનનો સંબંધ તાદાત્મ જ્ઞેયની સાથે. જે જેનું હોય તે તે જ હોય, આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે, જ્ઞાનની સાથે આત્માને તાદાત્મક સંબંધ છે, ઇન્દ્રિય જ્ઞાનને રાગની સાથે આત્માને તાદાત્મક સંબંધ નથી, તો જીવ જળ થઈ જાય. એ લીધું છે 113 ગાથામાં કરતા કરતા, જેમ ઉપયોગથી આત્મા અનન્ય છે એમ જળ ક્રોધથી પણ જો આત્મા અનન્ય હોય, અનન્ય કયો કે તાદાત્મા, તો જીવ અજીવ પણ આને પામે પણ એમ તો બનતું પછી એ અનન્યની બુદ્ધિ કરે એ તો અજ્ઞાન છે. મિથ્યાદૃષ્ટિ અનન્ય માને, તાદાત્મ્ય માને, એ તો એનું અજ્ઞાન છે. એ તો બુદ્ધિ ચડ થઈ ગઈ, એને તો આત્માનો નાશ કર્યો. કોઈ માને તેથી તાદાત્મ્ય થાય
તો તેને અજ્ઞાન ક્યાંથી કહેવાય?
કોઈ માને કે રાગને આત્માની સાથે તાદાત્મ્ય છે એમ માને, તેથી રાગનું તાદાત્મ્ય પૂર્ણ થઈ જાય આત્માની સાથે, જડને ચેતન એક થઈ જાય, એ તો એની ભૂલ છે. એ જ ભૂલ છે, એ સંસાર છે. જ્ઞાનની સાથે અનન્ય અને રાગ પુતગલની સાથે અનન્ય, તેથી આત્માથી અત્યંત ભિન્ન છે. એમને ભેદજ્ઞાન કરતા રાગનો આત્માની સાથે તાદાત્મ્ય માને, અનન્ય માને. અનન્ય પ્રવર્તન સાહેબમાં તો કહ્યું છે ને કુંકુન ભગવાને કે શુભાશુભ ભાવે પરમે તે વખતે, તે અનન્ય છે. એ પદાર્થની સિદ્ધિ કરી આપણે અહીંયા કરવી છે. હવે પ્રયોજનની સિદ્ધિ, પદાર્થની સિદ્ધિ પ્રાથમિક ભૂમિકામાં હતી બાલ્યાવસ્થામાં. હવે યુવાન અવસ્થામાં એ ન હોવ. શરૂઆતમાં પદાર્થની સિદ્ધિ કરવા માટે બધું હો શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ, તેને આત્મદ્રવ્ય કહેવામાં આવે છે. મુખ્યાત પ્રકાશમાં છે, પદાર્થની સિદ્ધિ છે, પ્રયોજનની સિદ્ધિ નથી. એ તો બે દ્રવ્યની જુદાઈ બતાવવા માટે એમ બતાવે. પાંચે ભાવ જીવના છે એમ કહે. વર્ણાજીનો વ્યવહાર એ જીવની સાથે તાદાત્મ્ય સંબંધ માનીએ તો નિશ્ચય એ પુદગલની સાથે તાદાત્મ્ય સંબંધ નહીં રહે. એ માનતા જ નથી, માટે અહીંયા રહીએ છે બરાબર છે. એની સાથે તાદાત્મ્ય સંબંધ રહીએ ભલે રહીએ, તથા વ્યવહારે જીવની સાથે સંબંધ માનતા જીવનો પારિણામિક ભાવ સાથે તાદાત્મ્ય સંબંધ છે તેમાં ફેરફાર થવાનો દોષ આવશે. કે દોષ નહીં આવે, પારિણામિક આરે તાદાત્મ્ય સંબંધ છે અને રાગની આરે તાદાત્મ્ય સંબંધ નથી. બસ પારિણામિક ભાવનો આત્માની સાથે તાદાત્મ્ય સંબંધ છે અને ઉદય ભાવનો આત્માની સાથે તાદાત્મ્ય સંબંધ નથી, પુદગલની સાથે છે. માટે કઈ દોષ નહીં આવે. પારણાબી ભાવ તો સ્વભાવ ભાવ છે, એની સાથે તાદાત્મ્ય સંબંધ છે. કેવજ્ઞાનની સાથે ક્ષાયિક સંબંધ છે અને આત્માની સાથે પારણામિક સંબંધ છે. કેવજ્ઞાનની પર્યાય છે ને એ ક્ષાયિક ભાવની સાથે એનો સંબંધ છે. કેવજ્ઞાન પ્રગટ થાય ને એમાં કયો ભાવ છે? ક્ષાયિક ભાવ. પારિણામિક ભાવ છે નહીં. અને જીવનો પારિણામિક ભાવ તો જીવમાં છે, કેવ જ્ઞાન પ્રગટ થાય કે ન થાય નિરોધમાં પણ. બોલો તો ક્ષય ક્ષાયિક નવો થાય છે. કેવ જ્ઞાન પ્રગટે ક્યારે પ્રગટ થાય? ક્ષાયિક. આ તો અનાદિ અનંત પારિણામિક ભાવ તો આત્માની સાથે ચૈતન્ય 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 ચેતન જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ નિજ ભાવ છે. પારણ બીજો પ્રશ્ન, અજ્ઞાન ભાવે આત્મા રાગનો કરતા છે, યોગ ઉપયોગનો કરતા છે, આવી વાત નહીં જગ્યાએ આવે છે. પરંતુ તે વખતે સામાન્ય પડકું તો અકર્તા જ છે તેવી સમજણ ક્યાં આધારે કરવાની છે? કે ભેદજ્ઞાનને આધારે ભેદજ્ઞાનનો સારો લેવો. ભેદજ્ઞાનનો સારો લેતા ખ્યાલ આવી જાય બરાબર કે વિશેષ અપેક્ષાએ કરતા છે અને સામાન્ય અપેક્ષાએ અકર્તા છે. એમાં દ્રવ્ય અને પર્યાયના ધર્મોને યાદ કરવા કે આત્માનો ધર્મ નિષ્ક્રિય કરતા છે અને પર્યાયનો ધર્મ કરતા છે. પર્યાય કરે તો કરો, હું અકર્તા છું. એ કરતા અને અકર્તા એ સામાન્ય પડખું ભૂલાઈ ગયું છે. વિશેષ પડખાનો જ્ઞાન કરવા જતાં, વિશેષનું જ્ઞાન કરવા જતાં સામાન્યનું અજ્ઞાન થઈ જાય છે. એટલે વિશેષનું જ્ઞાન કરી, વિશેષના જ્ઞાનને છોડી અને સામાન્યને જ્ઞાન કરવું. વિશેષનું જ્ઞાન કરવું, પછી વિશેષ જ્ઞાન છોડવું અને સામાન્યનું જ્ઞાન કરવું, તો વેજ્ઞાન થઈ જાય. બસ, તો વિશેષ અપેક્ષાએ કરતા છે અને સામાન્ય અપેક્ષાએ કરતા રહીને વિશેષ અપેક્ષાએ કરતા છે. હવે વિશેષ અપેક્ષાએ પણ અકર્તા થવું છે. વિશેષ અપેક્ષાએ કરતા ક્યારે થાય કે ત્રિકાળી અકર્તા છું એમ શ્રદ્ધામાં લે, તો વિશેષ અપેક્ષાએ પણ સાક્ષાત અકર્તા થઈ જાય. એટલે સામાન્યમાં તો કઈ ફેર પીડ્યો નહીં, બધો ફેરફાર વિશેષમાં થયો. વિશેષ અપેક્ષાએ કરતા, વિશેષ અપેક્ષાએ અકર્તા, સામાન્ય તો પ્રથમથી અકર્તા છે, અનાદિ અનંત, એમાં તો કઈ ફેર પીડ્યો નહીં. આ 500 પાના ઉપર બહુ સરસ વાત છે. સમય સાધની સામાન્ય અપેક્ષાએ અકર્તા રહીને વિશેષ અપેક્ષા એ કરતા બને છે. તેથી સામાન્ય પડકો અકર્તા કાયમ છે, માટે વિશેષમાં પણ અકર્તા પણ પ્રગટ થઈ જાય છે. એમ વિશેષમાં એક સમય પૂરતો કરતા થાય, કરતા થાય છે એ વિશેષ અપેક્ષા એ. આત્મા કરતા અજ્ઞાન ભાવે રાગનો કરતા તેમ નહીં, રાગનો કરતા છું એમ માને છે. તેથી વિશેષ અપેક્ષા એ અજ્ઞાન થયું, સામાન્ય અપેક્ષા એ તો જ્ઞાન ભય છે. અજ્ઞાન થયું ત્યારે આત્મા અજ્ઞાની મહિનો છે, આત્મા અજ્ઞાની છો એમ કહેવાય. ઉપચારનું કસર છે, આત્મા કોઈ અજ્ઞાની થાય, આત્મા મિથ્યા દ્રષ્ટિ થાય. પર્યાયના ધર્મને સામાન્ય ઉપર આરોપ આપીને ઉપચાર થયું એમ કહેવાય. એ સાચું મહિનો, એ વ્યવહારનું કસર છે. વ્યવહાર ઢગલો એ ઉતાર છે. જેટલું ભગવાને કથન કહ્યું વ્યવહારનું, એ ભગવાન કે છે મારું કથન પણ અસત્યાર જાણજે, મારું કહેલું વ્યવહાર પણ અસત્યાર જાણજે, અને મારું કહેલું નિશ્ચયનું કથન સત્યાર જાણજે, તો તારું કામ થઈ જશે. ભગવાને કહ્યું ને 11મી ગાથા, 11મી ગાથા કેના મુખમાંથી હતી? શ્રીમંદર ભગવાનના મુખમાં. વ્યવહાર સગળો એ અભૂતાર્થ ન સત્યાર્થ છે. શુદ્ધ નહીં એક ભૂતાર્થ છે, એના આશરે તમે મહાસિદ્ધાંત છે. વ્યવહારનો નિષેધ કરવો એ વિલ્યવાનનું કામ છે. વ્યવહારના નિષેધની હિંમત નથી આવતી. હિંમતવાનું કામ પણ રાગ છે, અને રાગ મારામાં નથી, પણ એ રાગ છે એ ક્યાં છે અને મારામાં નથી એ કોણ છે? હિંમત રાખને કાંઈ વાંધો છે, તને જ્ઞાયક મહારાગ નથી, મારા મહારાગ ને હું તો જ્ઞાયક છું. રાગ રાગમાં રહેવા દે ને. રાગ તારામાં ક્યાં છે? મારામાં થાય છે, ભ્રાંતિ છે, થાય છે બીજે ને ખટવે છે. અહીંયા વિનાયકમાં રાગ થાય તો વિનાયકમાં રાગ થાય તો વિનાયક ગઢ થઈ જાય. અરે વિનાયકમાં જ્ઞાને થતું નથી, પછી રાગ તો ક્યાંથી થાય? સમ્યક દર્શન થતું નથી તો રાગ ક્યાંથી થાય? વિદ્યા દર્શન ક્યાં થાય? સમ્યક દર્શન નથી થતું વિનાયકમાં તો મિથ્યા દર્શન ક્યાંથી થાય? તો હું વાત કરું છું, દ્રષ્ટિના વિષયમાં કોઈ અદભુત લીલા છે, અનંત ગુણો છે એમાં, પર્યપ્રિય છે, એનાથી રહી છે. પછી સહિતનું જ્ઞાન થાય છે, સમજ્ઞાન. અજ્ઞાન ભાવે આત્મા રાગનો કરતા છે, યોગ ઉપયોગનો કરતા છે, આવી વાત ઘણી જગ્યાએ આવે છે, આવે છે. પણ યોગ ઉપયોગનો કરતા શબ્દ લખ્યો છે ત્યાં, કદાચિત લખ્યો છે, કથનચિત નથી લખ્યું. માર્મિક વાત 16 નંબરની ગાથામાં અજ્ઞાની જીવના યોગ ઉપયોગ કર્મ બંધમાં નિમિત્ત કરતા છે. અજ્ઞાની જીવનો આત્મા તો એમાં નિમિત્ત કરતા પણ નથી, પણ યોગને ઉપયોગ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી કર્મના બંધમાં નિમિત્ત કારણ બને છે. પર્યાય એ પર્યાય નિમિત્ત થાય છે, દ્રવ્ય નિમિત્ત નથી થતો, તો નિત્ય કરતા પણ એનો દોષ આવે. હવે જયારે અજ્ઞાની દશામાં યોગ ઉપયોગનો કરતા લીખો તો પણ કથિત નથી લીખો, કદાચિત લીખો. કદાચિત એટલે કોઈ વખતે, કોઈ વખતે એક સમય પૂરતો સ્વભાવને ભૂલે ત્યારે બીજા સમયે યોગ ઉપયોગ ટળી જાય, સદુપયોગ થઈ જાય. કથનચિત કથનચિત કરતા છે તો ત્રિકાળ કરતા થઈ જાય, કથનચિત કરતા છે તો વ્યવહારે કરતા થઈ જાય, તો ત્રિકાળ વ્યવહાર ઉભો રહીએ. કદાચિત કોઈ વખતે સ્વભાવને ભૂલે ત્યારે એ રાગ ઉભો થાય છે, સ્વભાવને યાદ કરે રાગ ટળી જાય. કથનચિત ને કદાચિતમાં ફેર છે. કદાચિતનો અર્થ ભાવાર્થ કરતા એ ફેરો છે. કદાચિતનો અર્થ કોઈ વખતે એવો શબ્દ મૂક્યો જાય. જયચંદ પંડિતે કથનચિત કરતા છે, કથનચિત કરતા છે, કદાચિત કરતા છે. આ શું મુનિરાજ, આ શું લીધું? તો આપણે કથનચિત 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 એટલે વ્યવહારે કરતા, સમજી ગયા? નહીં નહીં નહીં, કદાચિત કરતા. હા, વ્યવહાર કરતા, વ્યવહાર કરતા તો કરતા યાદ કરે, કદાચિત કરતા છે, કથનચિત નહીં. એની ચર્ચા જ્યાં દેવલાલીમાં શિબિર વખતે ખૂબ સ્પષ્ટીકરણ કર્યું હતું, એ પછી અંદર અંદર ચર્ચામાં ખૂબ એ વિશે ચર્ચી. કદાચિત નો અર્થ કર્યો છે કોઈ વખતે, ને કથનચિત તો કાયમી થઈ જાય. વ્યવહાર કરતા, વ્યવહાર કરતા, વ્યવહાર કરતા, નિશ્ચય કરતા, વ્યવહાર કરતા, નિશ્ચય કરતા, વ્યવહાર કરતા. નિશ્ચય કરતા ને વ્યવહાર કરતા તો પછી ટળાય ક્યાંથી રાખ? કદાચિત એક સમય પૂરતો, કોઈ વખતે બસ, કોઈ વખતે સ્વભાવને ભૂલે ત્યારે એ પણ વિશેષ અપેક્ષા એ કરતા. સામાન્ય એને કરતા તો પ્રતિભાસે છે, કરતા બનતો નથી. આત્મા, અજ્ઞાનીનો આત્મા પણ રાગનો કરતા બનતો નથી. રાગનો કરતા બનતો હોય તો તમે જ્ઞાન કહેવાય. રાગનો કરતા નથી અને ભાસે જે કરતા છું એનું નામ અજ્ઞાન છે. આ રહસ્યવાળી વાત છે. કુંકુમ ભગવાને કહ્યું કરતા થાય છે રાગનો, ટીકાકાર કે કરતા પ્રતિભા છે, એટલે કરતા પણ કાયમ રહી. કોઈના હીરા અંદર ભેર્યા કથનચિત ના લગતા કદાચિત, કેમ કે નિત્ય કરતા પણ આનો દોષ આવી જાય, દોષ કાઢવા માટે કદાચિત શબ્દ લગાવી. કલા
અને પર્યાય અપેક્ષા છે, એવી નિમિત હોના સ્વભાવની,
સ્વભાવની તો કાયમ થઈ જાય, તો કર્મ બંધાય જ કરે ને આ નિમિત્ત કરતા બન્યા કરે. નહીં 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 નહીં, નિમિત્ત કરતા પણ એ કદાચિત અજ્ઞાન ભાવે એક સમય પૂરતો છે, કથનચિત નથી. આત્મા તો જ્ઞાતા છે, આત્મા કર્મબંધમાં કારણ થાય તો કર્મ બંધાય જ કરે. સામાન્ય પડખું આ ભેદ જ્ઞાન એનો શું આધાર, એવી સમજણ ક્યાં આધારે કરવી કે વિશેષ અપેક્ષા એ કરતા છે પણ એ સામાન્ય અપેક્ષા, એને વારંવાર યાદ કરવું જોવાની. આત્મા કરતા એ વિશેષ અપેક્ષા એ છે અને સામાન્ય અપેક્ષા એ કરતા રહી ગયો છે. એક સમય માત્ર પણ કરતા ન બને, કરતા બને તો નિત્ય કરતા થઈ જાય. એક સમય રાગનો કરતા બને ત્રિકાળી દ્રવ્ય તો નિત્ય કરતા પણ આનો દોષ આવે, વિખ્યાત તો ટળાય નહીં કોઈ નહીં. માટે વિખ્યાતોનો કરતા સામાન્ય પડખું નહીં નથી, એ તો શુદ્ધ છે. શુદ્ધાત્મા સુપ્રિયને કરે, શુદ્ધાત્મા સુપ્રિયને ન કરે. કરે કોણ? કે તો સમયની પર્યાય અશુદ્ધ ઉપાદાન કરે તો કરો, હું તો કરતો નથી. થાય છે ત્યારે કરતો નથી, થાય છે ત્યારે કરતો નથી. તે મિથ્યા તો જાય અને રાગ રહી જાય. બોલો, કે ભાઈ હું કરતો નથી તો રાગ થવો જ ન જોઈએ. કે ના, તું કાલે કરતો નતો ને આજે કરતા નથી, માનતો તો એ માન્યતા નીકળી ગઈ, રાગ રહી ગયો તો રાગ નો કરતા તો રાગ છે. હું ક્યાં જ્ઞાતાથી આ સામાન્ય પડખું અને વિશેષ પડખા વચ્ચે ભેદજ્ઞાન છે. આ પ્રશ્ન કે ક્યાં આધારે એ પાઠ આમાં પ્રશ્ન કર્યો છે. જો અજ્ઞાન ભાવે આત્મા રાગનો કરતા છે, યોગ ઉપયોગનો કરતા છે, આવી વાત ઘણી જગ્યાએ આવે છે, શાસ્ત્રમાં આવે, બરાબર છે, આવે કે વાત સાચી છે. પરંતુ તે વખતે કરતા લખવું હોય ત્યારે, કુંકુમ ભગવાન કરતા લખે ત્યારે આપણે અકર્તા લેવું. કુંકુમ ભગવાનને કેવું કે આપ કહો છો એ બરાબર છે, આ વ્યવહારનું કથન, હું નીચે નીચે અકર્તા, બરાબર, તું મારો ઇતિહાસ, મારા વ્યવહાર નહીં ને અભૂતાર તે કર્યો, સાબા ધન્યવાદ સર, મારું લખેલું અસત કે આ તમારું લખેલું અસત, એ મારો શિષ્ય છે. વ્યવહારનું નિષેધ કરે મારો શિષ્ય, વ્યવહારને ઉપાદે પંપાળે મારો શિષ્ય નથી. તે વખતે સામાન્ય પડખો તો અકર્તા છે તેવી સમજણ ક્યાં આધારે કરવાની? કે વેદનાના આધારે. સામાન્ય તે હું ને વિશેષ તે હું નહીં, માટે વિશેષનો કરતા નથી. વિશેષનો જ્ઞાતા થાવ તો મરી જાઓ, તો કરતામાં તો મોત છે એનું. બે જ વાત છે, રાગનો કરતા નથી, રાગનો જ્ઞાતા પણ નથી. હા બસ બે જ વાત, બીજી વાત એ બધી એને લંબાવીને વિસ્તારથી સમજાવવા માટે ઘણા ઘણા પ્રકારો સમજાવે. ત્રીજો પ્રશ્ન, અનુભવ પહેલા દ્રવ્ય તરફ ત્રાટક કરે છે, દ્રવ્ય તરફ એમ કે હું જ્ઞાયક છું, અનુભવ પહેલા એવો વિચાર આવે ને, ત્રાટક એટલે એ ધ્યેયને ધ્યાનમાં લે છે એમ. પર્યાય તરફ લક્ષ નથી, એ વખતે પર્યાય ભૂલાઈ જાય, ભલે પર્યાયનો હજી ઓળગી ગયો નથી પણ પર્યાયને ગૌણ કરીને દ્રવ્ય ઉપર નજર જાય છે એમ. પર્યાય તરફ લક્ષ નથી ત્યારે, એટલે માનસિક જ્ઞાનમાં પર્યાય તરફ લક્ષ નથી, એટલે આત્મજ્ઞાન થયું નથી. માનસિક જ્ઞાનમાં દ્રવ્યને લીએ છે અને પર્યાય એમ જોતો નથી એમ. પર્યાયને જોવાના ચક્ષુ બંધ થઈ જાય છે કે હા, એવો પ્રયોગ કરે તો પર્યાયના ચક્ષુ બંધ થઈ જાય, કે દ્રવ્ય સામાન્ય તે હું છું અને પર્યાય મને પરદ્રવ્ય છે, માટે પરદ્રવ્યનું કરવાનો સ્વભાવ નથી અને પરદ્રવ્યને જાણતા આત્મા જણાતો નથી, માટે પર્યાય મને પરદ્રવ્ય છે. આ કરતોય નથી ને જાણતોય નથી, પરદ્રવ્યને જાણતા આત્મજ્ઞાન ન થાય, માટે જાણવાનું હોય બંધ કરું છું, જાણતો જ નથી પર્યાયને, એવું શ્રદ્ધાનું બળ આવતા એક નહીંથી વ્યાવર્ત થઈ જાય કે પર્યાય પરદ્રવ્ય નહીં છે, એનાથી વ્યાવર્ત થઈને જ્ઞાન અંદરમાં આવી જાય, બંધ થઈ જાય છે. કે નિર્વિકલ્પ થાય ત્યારે જ પર્યાય ચક્ષુ બંધ થઈ જાય, નિર્વિકલ્પ થાય ત્યારે પર્યાય ચક્ષુ બંધ થયા કહેવાય, નિર્વિકલ્પ થાય ત્યારે પર્યાયના ચક્ષુ બંધ થયા કહેવાય. એની પહેલા પ્રયોગ કરે છે, એની પહેલા એ પર્યાયથી લક્ષ ઘટાડીને દ્રવ્ય તરફ લક્ષ જાય છે. તાકાત છે ને, ચિંતન આત્માનું છે, પર્યાયનું ચિંતન છૂટી જાય છે. પર્યાયમાં જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક બિરાજમાન થઈ જાય છે. પર્યાય પર્યાયને જોતી નથી, પર્યાય દ્રવ્યને જોવે છે એમ. એવો પ્રયોગ કરતા એ ઉપયોગ અંદરમાં આવી જાય, દૈવિક તો ધ્યાન થાય ત્યારે ખરેખર પર્યાયથી ચક્ષુ બંધ થયા કહેવા. દૈવિક તો ધ્યાન થાય તો, કેમ કે દ્રવ્યાથી નહીં ઉઘડે તો પર્યાથી નહીં બંધ થાય, દ્રવ્યાર્થિક નહીં ઉઘડે નહીં તો પર્યાર્થિક નહીં બંધ ન થાય, અને દ્રવ્યાર્થિક નહીં ઉઘડે તો દ્રવ્ય જણાય ને પર્યાય સામાન્ય ને અવલોકતો ને વિશેષ ને નહીં અવલોકતો, ઇન્દ્રિય વિકલ્પ ધ્યાન ના થઈ ગયા ત્યારે ફરિયાદ થી શક્તિ બંધ થઈ ગઈ. ચોથો પ્રશ્ન, ત્રિકાળ દ્રવ્ય શુદ્ધ હોવા છતાં પર્યાય અશુદ્ધ થાય છે, તેનાથી દ્રવ્ય અકળતા છે, તેની દ્રઢતા થશે કે પર્યાય મારામાં છે જ નહીં તે સમજણથી અકર્તાની દ્રઢતા થશે કે પર્યાય મારામાં છે જ નહીં ત્યારે અકર્તા દ્રષ્ટિમાં આવશે. પર્યાય મારામાં છે તો એનું કર્તૃત્વ રહી જાય છે. વિમા પદાર્થ મારામાં નથી તો એનો કરતા નથી એમ પર્યાય મારામાં પ્રબંધ પ્રબંધ મારામાં નથી. આ એવો કરતા આત્મા છે, દ્રષ્ટિનો છે, પર્યાય થી રહી પર્યાય નો કરતા પર્યાય છે, હું કરતા નથી એમ નહીં, પર્યાય મારામાં છે જ નહીં, હું તો એક સામાન્ય ચિન્હ માત્ર મૂર્તિ જ્ઞાયક આત્મા છું. ના નામે બસ પર્યાયની યાદ જ ન કરવાની, પરદ્રવ્ય છે, પરદ્રવ્ય સ્વદ્રવ્ય પરદ્રવ્ય ક્યાંથી હોય, એમાં તો નાસ્તી છે, પ્રમત અપ્રમત પર્યાય છે, પરદ્રવ્ય છે. નવે તત્વો પરદ્રવ્ય કયા ભગવાન, પરભાવ કયા, એ કયા, મારા પર્યાય નથી, તેથી પર્યાયનો કરતા નથી અકર્તા નથી, કે સર્વથા ભિન્ન કે સર્વથા આત્માથી પર્યાય સર્વથા ભિન્ન કે અસર્વથા, સર્વથા ભિન્નનું જોર આવ્યા સિવાય દ્રષ્ટિ પ્રગટ ન થાય. અને પછી કથનચિત ભિન્ન ભિન્નનું જ્ઞાન તો અનુભવના કાળમાં થાય, અનુભવ પહેલા તો સર્વથા ભિન્નથી ઉપાડ, અનુભવ અનુભવ જ્ઞાનમાં ત્યાં દ્વારા આવે, કથનથી કેમ આવે અનુભવ જ્ઞાનમાં, અનુભવ કેમ થાય કે પર્યાય મારાથી સર્વથા ભિન્ન છે ત્યારે દ્રષ્ટિ અંદરમાં આવી જાય. જ્ઞાની થવા માટે જુદું અને જ્ઞાની થયા પછી જુદું, જગત આખું જ્ઞાની થયા પછી આમ જ્ઞાની હોય, જ્ઞાની નામ હોય, જ્ઞાની પણ વ્યવહાર નહીં જાણે, આમ આમ એ પણ રાગને કરે ને આમ એમનું, પણ જ્ઞાની તો થા પેલા ગુરુદેવે જે ઉપદેશ આપ્યો હિન્દુભાઈ એ જ્ઞાની થવા, જ્ઞાની થઈ ગયા પછી તો એને ખબર પડશે બધી, એટલે દ્રષ્ટિ પ્રધાન એનું કથન. એની મુખ્યતા એને આપી, જ્ઞાન પ્રધાનની વાત આવે પણ ગુણ કરી, એ તો જાણવાનું છે, જાણવા એ તો જાણવાનું. પ્રશ્ન, છ દ્રવ્યો અનાદિ અનંત છે જેથી સિદ્ધ ભગવાન પણ અનાદિ અનંત છે, સંસારી જીવો કર્મ સહિત અનાદિ અનંત છે, વિભાવ અને સ્વભાવ ભાવ પણ અનાદિ અનંત છે, સમષ્ટિગત છે. આ જે લખાણ છે ને એ સમષ્ટિગત વ્યક્તિગત નથી, સંસારી જીવ અનાદિ અનંત એ સમષ્ટિગતની અપેક્ષાએ, વ્યક્તિની અપેક્ષાએ અનાદિ શાંત છે, અનાદિ અનંત ન હોય વિભાવ, સંસાર અનાદિ અનંત ન હોય એ તો સમૂચય અપેક્ષાએ બધાએ સિદ્ધ થઈ જાય અને સંસાર ખાલી થઈ જાય એમ નહીં બને, કોઈ કાળે સંસારી પણ અનાદિ અનંત, સિદ્ધ પણ અનાદિ અનંત, સમષ્ટિગતની અપેક્ષા છે, વ્યક્તિગતની અપેક્ષા એ નહીં. વિભાવ અને સ્વભાવ ભાવ પણ અનાદિ અનંત છે, એ સમષ્ટિગત, કોઈ કાળે જ્ઞાની ન હોય એમ ન બને, કોઈ કાળે અજ્ઞાની ન હોય એમ ન બને, વિભાવ અનાદિ અનંત, સ્વભાવ પણ જગતમાં અનાદિ અનંત છે. સિદ્ધ જો સ્વયં શુદ્ધ અનાદિ અનંત છે, સિદ્ધ સિદ્ધ જો સ્વયં શુદ્ધ અનાદિ અનંત છે તો પછી પ્રશ્ન એ થાય છે કે કોના જ્ઞાનમાં પ્રથમ જણાયું કે સંસારી જીવનો વિભાવ એ વિકાર છે અને પુરુષાર્થથી તે ટળી શકે છે, આ ગુંજ પણ ભરેલો પ્રશ્ન, ગુંજ ભરેલો ગુંજવણ મૂંઝવણ વાળો મૂંઝવણ ભરેલો પ્રશ્ન વિસ્તારથી સમજાવશે. પ્રવાહ ક્રમે અર્યંત પણ અનાદિના છે, પેલા અર્યંત નહોતા અને પછી અર્યંત થયા એમ નથી. અનાદિના અરંત થયા કરે છે, નથી થયા કરે છે. તો એ અરંત થાય છે ત્યારે એની વાણીમાં પ્રત્યક્ષ તેને જોયું કે આ સ્વભાવ છે ને આ વિભાવ છે. ગણધર ભગવાન એ ગીલું અને શાસ્ત્રની પરિપાટી કોઈ દી અર્યંત નહોતા ને નવા થયા એમ ન હોય. અર્યંત પણ અનાદિના છે, એની વાણી પણ અનાદિની દિવસની છૂટા જ કરે છે. કોઈ ભૂતકાળમાં જાઓ કે અર્યંત ન હોય ને દિવસની છૂટે નહીં હોય, એવો એક કાળ ન હોય, એક સમય ન હોય, તમને મળશે જ. માટે કેવળી ભગવાનના જ્ઞાનમાં એવું છે, સ્વભાવને વિભાવ ભિન્ન ભિન્ન છે. જો સાદી હોય તો આ પ્રશ્ન લાગુ પડે, સાદી નથી અનાદિ છે. સાદી હોય તો બરાબર છે, કેના જ્ઞાનમાં આવ્યું? અર્યંત તો નવા થયા, એની પેલા તો અર્યંત નહોતા. તો અર્યંત નહોતા તો એના આ કેને કહ્યું સ્વભાવ રહી ગયો જુદા? એના અનાદિના અર્યંત છે. વ્યક્તિ અપેક્ષા એક છે, ત્યાં કરે છે. પણ આ ભૂતકાળમાં સુધા તો અનાદિથી આ સર્વજ્ઞ ભગવાન આ ત્યાં કરે છે. જેમ જોઈ તીર્થંકર આ ચોવીસી છે ને, એવી અનંત 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 ચોવીસી થઈ ગઈ, સમજી ગયા? એમ આમ મહાવજ ક્ષેત્રને જાતકી ખંડ લ્યો તો ઉત્કૃષ્ટ 160 થાય છે, 170 થાય છે. તો અનાદિનો પ્રવાહ આ હા જ્ઞાન ટળે છે, જ્ઞાન થાય છે. એને કેવું જ્ઞાન ભગત? અનાદિનો પ્રવાહ. 608 દિવસથી થાય, 608 નિગુજમાંથી નીકળે પણ ખૂટે નહીં. આ હા એ મૂંઝવણ થાય પણ અનાદિના છે, એ સમાધાન છે. જીવ અનાદિનો, અજ્ઞાન અનાદિનો, અર્યંત ચિત્ત ભગવાન અનાદિના કરો. કોઈ કાળ એવો ન હોય કે સર્વજ્ઞ ન હોય પૃથ્વી ઉપર, ભલે અહીંયા આ અહીંયા ન હોય પણ લોકમાં તો હોય જ. વીરમાન વીર તીર્થંકર તો કાયમ આ લાખો કેવડી પણ હોય, તીર્થંકરનો કોઈ દી વીર ન હોય ભૂમિ ઉપર. આ ક્ષેત્રે ન હોતી, આ ક્ષેત્રે 20 નામ પણ શાશ્વત. આ સિમંદર ભરવું છે ને, એ શાશ્વત નામ છે. નામ બદલે નહીં, એમાં જીવ બદલી જાય. એ જીવ એમાં આવે એ અર્યંત થાય, એનું નામ એ સિમંદર. અહીંથી આ સિમંદર ભગવાનનો મોક્ષ હતો, આ સિમંદર ભગવાન કેવો નથી, એ સિમંદર ભગવાન આવી જાય છે. બુદ્ધિના માર્ગીય ક્ષેત્રમાં 4 અને થાતકી અને ઉત્કર્ષ કરવું, એમાં 8 એમાં પૂર્વ અને પશ્ચિમ બે ભેદ છે. ધાતકી ખંડમાં સૂર્યકીર્તિ ભગવાન થવાના છે, આપણા ગુરુ રાજકી ખંડમાં થવાના. પણ એ પશ્ચિમ મહાવિજય ક્ષેત્ર કે પૂર્વ એ નથી આવ્યો. રાજકી ખંડ ખરો, મહાવિજય ક્ષેત્ર ખરો, એમાં પશ્ચિમ ગુરુ બે છે.
20માં પણ ન આવ્યો ને નામ, એ 20 જે શાશ્વત હોય છે એમાં પણ નામ ન આવ્યું.
ના,
160 જે છે
એમાં શાશ્વતો વિશે જ,
શાશ્વતો વિશે
એટલે એમાં નામ ઓમાં હોય થવાના છે. ડેફિનેટ એમાં કંઈ ફેરફાર આ વખતે બેનસીએ કહ્યું. આ એમ છે કે જીવોને જ્ઞાનની તાકાત તો એની શ્રદ્ધા પણ નથી રહે, ડગી જાય. જાતિ પણ જ્ઞાનમાં ત્યાં આવ્યું ત્યારે પ્રત્યક્ષ સાંભળેલું છે પોતે. હમણાં એ બેંગ્લોર વાળા ત્યાં પ્રશ્ન પૂછ્યો તો એ વચ્ચે અમે ત્યાં સાંભળ્યું, બધાએ સાંભળ્યું છે કે સૂર્યકીર્તિ ભગવાન દિવ્યધ્વનિમાં આવ્યું કે અમે નહીં પણ બધાએ સાંભળ્યું છે. ત્યાં ઘણા હોય ને કહીએ હોય, ત્યાં તો મુનિરાજ હોય, અર્જિકા હોય, શ્રાવક સાહિકા હોય, સામાન્ય બધાએ સાંભળ્યું છે એમ. અહીંયા જે હાજર છે એ વખતે એને બધાએ સાંભળ્યું, સમજી ગયા? સાંભળ્યું તો અહીંયા હાજર બા ત્યાંથી ઘણા આવ્યા છે, પણ જાતિ પણ જોઈને જાતિ પણ નથી એટલે આપણે ખબર તો પડે. સાંભળ્યું તો છે, જ્ઞાનની શક્તિ અતિત્ય છે, લોકોને વિશ્વાસ આવવો કઠિન. અસંખ્ય અબજ વર્ષનું જ્ઞાન છે. શ્રીમદજીને ઘણા બહુ જ્ઞાન હતું, જોકે આમ મેળ નથી થતો, બાકી શાસ્ત્રો બહુનું જ્ઞાન એમને તો એમ કહે છે. ભાઈ આપણને નથી કહ્યું એવો આધાર બી મળતો, પણ અસંખ્ય અબજ વર્ષનું જ્ઞાન હોય એમાં તો મોરબીથી તમે આવ્યાથી મોરબીનું જ્ઞાન વી જાય, મોરબી છૂટી ગયું પણ મોરબીનું જ્ઞાન છૂટે એમ, પૂરું બહુ છૂટ્યો પૂર્વનું જ્ઞાન છૂટે. શું આ વાત છે, કોઈ અચિંત્ય વાત છે. જ્ઞાન બટાકા લોકોને વિશ્વાસ આવે, સંકુચિત નજર હોય, સંકુચિત બધું આવે છે. ડેટ કોણ કુવાનું ડેટ વાળું, હા માછલું આવ્યું હોવાથી કે તમારો સમુદ્ર આટલો અવળો, મેં એક આમ સલાંગ મારી પછી અવળો. અરે ભાઈ તને કઈ ખબર પડે, સમુદ્ર મેં જોયો છે. જ્ઞાનની શક્તિ હતી પછી અને અત્યારે તો 1000 કેસ છે જ્ઞાતિસ્મૃતિના. અમેરિકાના રિસર્ચ ખાતામાં 1000 કેસ છે અત્યારે. એ લોકોએ તો ખાતરી કરી, બધા પહેલા નહોતા માનતા જ્ઞાતિસ્મૃતિ નહોતા, હવે માનો. દેવલાલીમાં ગયા વખતે શિબિરમાં એક ગામ છે મઉ કે શું કે એની પાસે મઉ, અહીંયા અહીંયા જન્મો છે ને એ બીજા ગામમાં હતો, એ આપણો મુમુક્ષુ છે. ત્યાં આવ્યો તો સાંભળવા ભાઈ, સમજી ગયા? લગભગ 25-30 વર્ષની ઉંમરનો માણસ તો એ બાજુમાં 20 કિલોમીટર છેટે જ હતો અને ખેતી કરતો હતો, અને અહીંયાથી મરીને જૈનકુળમાં જન્મ. તો પછી જન્મ તો યાદ આવ્યું, તો પછી એની કુટુંબની પાસે ગયા, એ લોકો અહીંયા આવે અત્યારે વ્યવહાર છે આવવા જાય. એમાં શું છે, જાતિ સ્મરણ એટલે ખોટું ભવનું સ્મરણ, બીજું શું? જાણેલાનું શ્રદ્ધાન, પણ જાણેલાનું જાણપૂર્ણ રહી જાય, પ્રતિવિજ્ઞાન છે જાણેલાનું જ્ઞાન, એમાં થાય તો શ્રદ્ધાનો વિષય છે ભાઈ. કોઈને શ્રદ્ધા બેસે કોઈને સ્વતંત્ર. જાણનાર તે બનનાર નથી, બનનાર તે બનનાર નથી, છતાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોવા જોવા તો તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કેવી રીતે જોવા તે ઉદાહરણ સહિત વિશે સામાન્ય. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર ગયો, દ્રવ્યો ફરી ગયા, ક્ષેત્ર ફરી ગયું, એનો કાળ ફરી ગયો, ટાઈમ ફરી ગયો, એના ભાવે ફરી ગયા. જાણવામાં આવે બધું, પેલા ક્યાં રહેતા હતા? આ સંબલપુર રહેતા હતા પેલા, હવે સંબલપુરનો દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જ્ઞાનમાં જીવ ગયો, એનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ રહી ગયો, અને અહીંયા આવ્યા તો આ એનું દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જાણવામાં આવે. એમાં કુલી વાત જાતિ તમને અનોખી જીવી છે, એ વાત જુદી છે. ગુરુદેવ કહેતા હતા, ગુરુદેવ દ્રષ્ટા હતા, એ જાતિ સ્મરણમાં આજ જીવ પૂર્વે જોયો એ યા છે, એ કેવી રીતે સિદ્ધ થાય એ લોકોને બોલાવે છે, એના માટે દ્રષ્ટાંત આપતા હતા. ઋષભદેવ ભગવાનને જયારે આહાર આપતા હતા શ્રેયાસ રાજા છે ને, શ્રેયાસ કુમાર રાજા, ત્યારે એ તો એને કઈ ખબર નહોતી કે કેવી રીતે હારની લીધી. એને જાતિ સંજ્ઞાન થઈ ગઈ અને પૂર્વે એમ કે અમે સ્ત્રી હતા અને આ અમારા પતિ હતા. બહુ ઋષદેવ ભગવાન મુનિરાજ આવે છે, પધારે છે, આમ જોઈને જાતિ સંજ્ઞાન થઈ ગઈ. ઓહો, આ તો અમારા પતિ હતા, અમે પત્ની હતા પૂર્વે, અને અમે આહારદાન આ રીતે હા આપ્યું છે. તો હવે એ કેવી રીતે એને નક્કી કર્યું કે ઋષભદેવ ભગવાનનો જીવ મારા પતિ હતા, એ કેવી રીતે કર્યું નથી? બહુ ન્યાય ને લોજિક છે કે જે પૂર્વે આ મારા પતિ હતા એ પર્યાય વ્યય થઈને દ્રવ્યમાં સમાઈ ગઈ, અને વર્તમાનની પર્યાય ઉત્પાદ થઈ છે, દ્રવ્યની સાથે તન્મય છે, એટલે આ જ જીવ છે એમ ઉત્પાદ વિધ્રુવ યુક્તમ સત્ય સિદ્ધ કરીએ. ન્યાયથી સિદ્ધ થાય છે. પૂર્વની પર્યાય વ્યય થઈ ગઈ, દેહ બદલી ગયો, દેહ તો બદલી ગયો, દેહ તો એનો ઇનર રહ્યો, તો પણ જે પર્યાય વ્યય થઈ એ દ્રવ્યમાં ગઈ, એટલે વ્યયનું જ્ઞાન રહી ગયું, અને વર્તમાન ઉત્પાદ થયો એનું પણ જ્ઞાન થઈ ગયું. બોલું રહી ગયું ને આ થઈ ગયું જોડું જ્ઞાન. અરે આ તો મારા પતિ હતા બોલે, આ બરાબર થઈ ગયું. ન્યાયથી જશે ઉત્પાદને વ્યયથી દ્રવ્યની સાથે વ્યય થઈ છે, અને વર્તમાન દ્રવ્યની સાથે આનો ઉત્પાદ છે આ પર્યાય. તો ઉત્પાદ વ્યય થયો પણ દ્રવ્ય તો તેનું તે રહ્યું કે નહીં, એના ઉપરથી ખ્યાલ આવી ગયો. ન્યાયથી બરાબર ગયો. દાખલો આપતા લોકોને એ વખતે પણ શ્રદ્ધા નથી બેઠતી, લોકોને એ વખતે પણ એમ કે આ ફતેકુમારજી હતો આજ, અને આજ ગુરુદેવ છે, એનો તે આત્મા છે એમ પર્યાય ફરી તો જરા જ્ઞાન મધ્ય થાય ને લંબાવે તો બધું સમજાય છે. કેમ કે ઉત્પાદન થાય છે પણ દ્રવ્ય તો તેનું તે છે, દ્રવ્ય ક્યાં હરે છે? તો દ્રવ્યને પૂરો પર્યાયની સાથે વ્યય થઈને અભેદ થઈને જુઓ, ને વર્તમાન ઉત્પાદને અભેદ થઈને જુઓ, ચલો વ્યયને અભેદ જુઓ ને ઉત્પાદને અભેદ જુઓ. આ હા, આ જ આત્મા છે બસ, આ ફતેકુમાર પોતે જ ગુરુદેવ બરાબર ચિત્ત થાય. બોલો જ્ઞાનની શક્તિ હતી. હવે મન ન પડ્યું જ્ઞાની હોય સદભોગ મોક્ષ જાણી ગણગણા. એક જીવના ઘણા ભાવ હોય મોક્ષ થઈ જાય તો પ્રશ્ન, ઘણા જીવો જીવ લેવો તો અસંખ્ય ભાવ પછી એ મનુષ્ય થશે, અને આ વિચાર કરશે એ અત્યારે જ્ઞાન મારી ગયો. જ્ઞાનની તાકાત અટાણે તીરીએ જ હોય, અને પછી મનુષ્ય થવાનો હોય તો કે આ મનુષ્ય થશે અને એ આ વિચાર કરશે. બોલો, હા, અસંખ્ય ભવ પછી એ મનમાળું પ્રણી થશે, મનુષ્ય થશે, અને સમય સાથે છઠ્ઠી ગાથા વાંચશે કહીએ. હા, એના મનના પરિણામ અત્યારે કહીએ, મન પર્યું જ્ઞાની એના મનના પરિણામ અસંખ્ય બહુ પછી. હવે આ જ્ઞાનની તાકાત કોઈને કઈ ખબર અભ્યાસ નહીં હતી. રાજચંદ્રજી બીજાનું કહી દેતા વાંદરાને કે ઉતારો સાઈઠ ઉતારો મોક્ષ થઈ જશે, 12 લાખ. હવે વાંદરાને મોક્ષની પર્યાય અરૂપી, અત્યારે એની અરૂપી પર્યાય નથી ઓલી સમિત સંજ્ઞાન જાય છે. હે, વિચારો કીધી, વિચારો છે ઉતારો સાઈઠ ઉતારો મોક્ષ 12 લાખ. જ્ઞાનની શક્તિ હતી. હવે ઓલા જ્યોતિષ 5 રૂપિયા લઈએ એના ઉપર વિશ્વાસ, અને જ્ઞાની અવધિ જ્ઞાની કે મનોપર્વ જ્ઞાની કે એના ઉપર વિશ્વાસ નથી. શ્રીમદ ઘણા ચમત્કારી હતા, ઘણા કેટા કેટા પછી બધું કહેતું. જાણવા ને જાણો બસ, આ તો બધું જ્ઞાનની લીલા છે. એ જ્ઞાન આત્મામાં નથી, મન પડી નથી, નવતી જ્ઞાન પણ આત્મામાં નથી. એનાથી રહી ભગવાન અંદર બિરાજમાન છે. અનંતગુણનો પિંડ દેવ હું છું, આ તો બધું જાણો. મહિમા આત્માનો છે, મન પડી જ્ઞાનનો, નવતી જ્ઞાનનો મહિમા ક્યાં પ્રકાર છે? અજ્ઞાની રાગનો કરતા કઈ અપેક્ષા?